મહારાજે આ વચનામૃતની અંદર વાત કરી. ઇતિ વચનામૃતમ, મધ્ય પ્રકરણનું 39મું વચનામૃત થયું. હવે આપણે સમજીએ 40મું વચનામૃત. ભક્તો, આવા વચનામૃત વાંચતા ને ત્યારે અમને બહુ સંશય પહેલાં થતો, પણ પછી મોટા સંતોની પાસે બેહી બેહીને સમજ્યા. આમ એક બાજુ ઘેડ બેહી ગયેલી કે ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી, એની સામર્થ્ય જો એટલે ઘેડ બેહી ગયેલી. માંગરોના પ્રસંગો વાંચીએ, કાલવાણીના પ્રસંગો વાંચીએ ત્યારે આ પડી જાય. ગોપાળાન સ્વામીનો પ્રતાપ વાંચીએ, સ્વામીનું સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી તમે વાંચજો જ ખરા. ત્રણ ત્રણ સ્વરૂપે સ્વામી થાય, ત્રણ ત્રણ સ્વરૂપે સ્વામીનો અદભુત જયારે પ્રતાપ વાંચીએ ને ત્યારે એમ લાગે બીજા અવતાર જેટલી તો સ્વામી સામર્થ્ય દેખાડે છે. તો મહારાજ તો સર્વોપરી જ હોવો જોઈએ, પણ આવા વચનો જયારે વાંચીએ ત્યારે થોડુંક આમ તેમ થાય. પાછું પછી પૂજ્ય મોટા સ્વામી શ્રી હરદાસ સ્વામી એમની પાસે બેસીને સ્વામીને પૂછે, સ્વામી આ શું કીધું મહારાજે? પછી સ્વામી સમજાવે, બહુ લાંબી ભાષા સ્વામી સમજાવતા. એ મહારાજે અહીંયા આમ કીધું છે એમ સ્વામી બોલતા. મહારાજનો કહેવાનો હાર આ વચનામૃતમાં આમ છે, બહુ લાંબી ભાષામાં બોલતા સ્વામી. એક વચનામૃત સમજાવે ને બહુ પ્રગતિ, એટલે આ વચનામૃત સમજાણા, નતર તો ભમી જ જાત. આપણે ભાગશાળી કે આવા વચનામૃત વાંચ્યા પછી પણ જેમ મહારાજ કીધું ને, ઉપનિષદ વાંચે ને ગમે તે વાંચે, ગમે તેવા નિરાકરણના ગ્રંથ વાંચે, તોય પણ અમે એવી આંટી વાળી દીધી છે કે એમાં ફેરફાર થતો નથી ને ભગવાન કોઈ દાડો નિરાકાર સમજાતા નથી, એમ ગમે તેવા ગ્રંથને વાંચ્યા પછી મહારાજની સર્વોપરીતા જરાય આડીઓળી થતી નથી, એટલા આપણા ભાગ્ય છે ને એમ જ સમજવું. હવે વાંચીએ આપણે 40મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 આશોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની વિશે વિરાજમાન હતા, અને પછી સ્નાન કરીને અને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા, અને પોતાનું દેવરચનાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડ પ્રણામ કરતા હવા, તે પ્રતિદિન જેટલા દંડવટ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવટ પ્રણામ અધિક કર્યો. તેને જોઈને સુખમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રીતે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો, અને આજ તો અમને એવો વિચાર થયો છે ભગવાનના ભક્તનો મને વચન અને દેહ કરીને જે કાંઈક જાણ્યા અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી, માટે જાણે અજાણે મન વચને દેહ કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો, અને મેં તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરી નથી થતું, અને ભગવાનના ભક્તની મને વચને દેહ કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધક કરીને નથી થતું, અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ માન ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે, અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચારવાના ન હોય તેથી થાય છે, માટે આ દેહ કરીને પરમ સુખ્ય થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્ય થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહ કરીને તેને દંડવટ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો, પણ એકવાર દ્રોહ કરીને દંડવટ પ્રણામ કર્યા ને વળી દ્રોહ કરીને દંડવટ પ્રણામ કરવા એવી રીતે વર્તું નહીં, અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એનો હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાને નિત્ય નિયમના જે દંડવટ પ્રણામ હોય તે કરવા, ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવટ પ્રણામ નિત્ય કરવો, એમ અમારી આજ્ઞા છે તે સર્વે પાળજો. બહુ સરસ મહારાજ આ 40મું વચન લખે છે. મહારાજ નિત્ય ક્રિયામાંથી પ્રવાર્યા અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને જેટલા દંડવટ કરતા નિત્ય નિયમ અનુસાર એના કરતા એક દંડવટ અધિક કર્યો. શુકમુનિ પૂછ્યું, મહારાજ એક દંડવટ આજે અધિક શું કામ કર્યો? ત્યારે શ્રી મહારાજ બોલ્યા, જે નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાન નમસ્કાર કરીને એમ કહેતા જ, હે મહારાજ આ દેહાદિકને વિશે અહમ મમતો હોય તેને તમે ટાળજો. મહારાજ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરતા કે મારી અંદર જે અહમતા હોય અને મમતા હોય એને ટાળજો. અહીં તમે કેમ કહીએ કહો સ્વામિનારાયણ ભગવાન છે, છેને આધારે કહો કહો, હે આજ નક્કી કરી નાખો મહારાજ ભગવાન છે જ નહીં, મહાપુરુષ છે, નક્કી કરી નાખો. હું કહો છું આમાં મહારાજ કીધું તે એટલે વચનામૃત એટલે સમજવા જેવો ગ્રંથ છે. અહીંયા મહારાજ દાસ ભાવથી વર્ત્યા. એટલે હું તમને એક વાત વારંવાર કહું છું ભક્તો, કોઈ હિસાબે તમારા હૃદયમાં હા પડી જાય કે ત્રણ વસ્તુ મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ બતાવી છે. ક્યારેક મહારાજ ભક્ત ભાવથી બોલ્યા છે, ક્યારેક મહારાજ બીજા અવતાર ભાવથી બોલ્યા છે, અને ક્યારેક મહારાજ પોતાના સ્વરૂપને સર્વોપરી જેવું હતું એવા સ્વરૂપે બોલ્યા છે. મહારાજ સર્વોપરી સ્વરૂપે બોલ્યા છે એને આપણે દેખાડી રીતે છે. આમાં મારા સર્વોપરી કીધું એટલે તરત કાઢે. મારે આમાં સર્વોપરી કીધું આમાં જ અવતાર જેવા કીધા, માટે મહારાજ બીજા અવતાર જેવા છે તો આપણે એને એટલું કહીએ. તમે જો એમ કહેતા હો મહારાજ અવતાર જેવા છે કીધા તો મહારાજ ભગત જેવા કીધા, કહી દો લો ભગત છે, કહી દો સ્વીકારી લો ને, સ્વીકારી લેવું એમ કે મહારાજ ભગત જેવા છે. માટે ભક્તો બરાબર યાદ રાખો આ શબ્દ મેં તમને ઘણી ફેરી કીધા છે કે જેને પુરુષોત્તમ નારાયણને રાજી કરવો હોય એણે બે વસ્તુ બહુ દ્રઢ કરી રાખી. કઈ? કે ઉપાસના અને આજ્ઞાની વાત બેમાંથી જે વાત આવતી હોય તેમાં સર્વોત્કૃષ્ટ જે શબ્દ હોય એને જ ગ્રહણ કરવો તો જીવન પર્યંત ઉપાસના અને આજ્ઞા ટકી રહે. જે દાડે નીચેનો શબ્દ સ્વીકારવા જાશું તે દાડે આજ્ઞાનું હરખું નહીં રહે, ઉપાસનાનું હરખું નહીં રહે, બેમાં ગોથલું મારી જાઓ. અને શિક્ષાપત્રી પણ મહારાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે. શું આજ્ઞા કરી? અમે જે શિક્ષાપત્ર લખી છે એમાં સર્વોત્કૃષ્ટ જે શબ્દ હોય એને તમે ગ્રહણ કરીશું, બાકી લખવું તો બધું શાસ્ત્રમાં પડે, શાસ્ત્ર શાસ્ત્ર રીતે જ થાય. અને જેવા સેવા જો મહારાજ શાસ્ત્ર બધી લખી નાખ્યા હોત ને તો દુનિયા સહન ન કરી શકત. તમે કલ્પના કરો, એનો આશ્રિત સહન જો ન કરી શકતો હોય, એનું આશ્રિત થયા પછી, એની કંઠી બાંધ્યા પછી, એનો તિલક ચાંદલો કર્યા પછી, એનું કપડું પહેર્યા પછી મહારાજ જેવા સેવા જો બધાથી સહન ન થતા હોય તો જેવા સેવા શાસ્ત્રમાં જો લખ્યા હોય તો બીજા તો સહન કરી છે ના હકે એના તાળવા ફાટી જાય. એટલે મહારાજે આમ ગોળ 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 વાત કરી અને જરૂર પડી ત્યાં મોકો મળ્યો ત્યાં મહારાજ કહી દીધું. જેવી રીતે બહુ આમ લાંબી લાઈન હોય ને એક પછી એક ગાડી હાલી જતી હોય એને સાઈડ કાપતી હોય પણ સાઈડ કપાય એમ ન હોય પણ ક્યારેક મોકો મળે ને કેમ સાઈડ કાપીને આગળ થઈ જાય, એમ મહારાજને જ્યારે જ્યારે મોકો મળ્યો સર્વોપરીપણાનો અને પોતાનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાવાનું ત્યારે મહારાજ કહી જ દીધું, બાકી જ નથી રાખ્યું. મહારાજ બાકી જ નથી રાખ્યું, બાકી શાસ્ત્રમાં તો બધી જ વાત લખેલી હોય. ભગવાનના ભક્તો બહુ સમજ્યો અને સાંભળો, કોઈ ભગવાનને સર્વોપરી કહેતો હોય તો એક વાત નક્કી કરજો, એની સાથે દ્વેષ નહીં બાંધજો. પોતાને સર્વોપરી ન સમજાતો હોય મહારાજનું સ્વરૂપ તો મહારાજને પ્રાર્થના કરજો, સમજાઈ જશે. 6 મહિના મહારાજને કરી કરીને પ્રાર્થના કરો, મહારાજ તમે જેવા છો મને સમજાવો, મહારાજ તમે જેવા છો મને સમજાવો, મહારાજ મારે તમને જ પામવા છે, મહારાજ મારું મારું મન ભ્રમી જાય છે, બે પ્રકારની વાત વાંચવાથી મને હા નથી પડતી, મહારાજ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, તમે જેવા છો સમજાવો. 6 મહિના પ્રાર્થના કરો ને તો મહારાજ બુદ્ધિમાં પ્રેરણા કરી દે, 6 મહિને મારા જેવા છો સમજાઈ જાય. અને પછી ગમે તે શાસ્ત્ર વાંચતા સંત મહારાજનું સર્વોપરી પણું જ દેખાય, બીજું દેખાય જ નહીં. 6 મહિના પ્રાર્થના કરો, કોઈ અનુભવ કરો, કોઈને આ વાતમાં હા ન પડતી હોય સર્વોપરીપણામાં તો 6 મહિના સુધી મહારાજને કરી કરીને પ્રાર્થના કરો, મહારાજ જેવા છે એવા સમજાય જાહે, ન સમજાય એમ નથી. પુણ્ય ઘટતા હશે, નહીં સમજાતો હોય તો પ્રાર્થનાથી પુણ્ય પૂરા થશે અને મહારાજ જેવા છે એવા સમજાઈ જશે. અહીં મહારાજ સરસ વાત કરી. મહારાજ જ્યારે દંડવટ કર્યો ત્યારે શુકાનંદ સ્વામીએ મહારાજને પૂછી લીધું, મહારાજ એક અધિક કેમ કર્યો? ભક્તો તમે મહારાજનું જીવન ખાલી વાંચો ને જીવન ચરિત્ર, તોય મારાનું સર્વ પરિપૂર્ણ સમજાય જાય. તેમ બહુ બુદ્ધિ દોડાવજો કે મહારાજ પ્રત્યક્ષ બિરાજતા હોય, મહારાજ પ્રત્યક્ષ બિરાજતા ને આટલું બધું ઝીણવટથી અવલોકન, આ જ એક દંડ અધિક કર્યો તે કાયમ ગણતા હશે ત્યારે ખબર પડતી છે ને. બીજા નંબરમાં આ પૃથ્વી પર ભગવાનના ઘણા બધા અવતારો થયા છે જેની બાબતમાં ઘણું બધું લખાણું છે, પણ ભગવાન સામે બેઠા હોય, વિચારજો તમે, ભગવાન પુરુષોત્તમ નારાયણ સામે બેઠા અને એનું જેટલું લખાણ ભગવાન શ્રીહરિનું થયું છે એટલું કોઈનું નથી થયા. તમે કલ્પના કરજો, ક્યારેક તમે કીર્તનાવલી તો ખોલજો, ત્યારે કીર્તનના સામે દ્રષ્ટિ તો નાખજો. એક એક સંતોએ હજારો કીર્તન બનાવ્યા, બ્રહ્માનંદ સ્વામી 5000 કીર્તન બનાવ્યા, કેટલા 5000, પ્રેમાનંદ સ્વામી પણ 5000 કીર્તન, અને એ મૂર્તિના એક મૂર્તિ એક જ તત્વ ઉપર આટલું વર્ણન થયું, એક જ તત્વ ઉપર હજારો વાર વર્ણન થયું, એવું એક તો તત્વ તમે બતાવો, આટલું વર્ણન જે મહારાજ સામે બેઠાને વર્ણન થયું હોય, સામે બેઠાને એક જ વ્યક્તિ ઉપર, એક જ તત્વ ઉપર હજારો વાર વર્ણન થયું, હજારો કીર્તનો રચાણ હોય, આ પૃથ્વી રચાણી ત્યારથી આવી કોઈ ઘટના ઘટી નથી, આવી ઘટના ઘટી નથી. તમે બુદ્ધિ લડાવજો, એમ મારાની સામર્થ્ય જોતાની સાથે મારું સર્વોપરી પણ આપણી દ્રષ્ટિ ગોચર થશે, સામર્થ્ય જોશું ત્યાં હજારો કીર્તનો રચાણ આખો. એ વસ્તુ એમ બતાવે છે કે મહારાજ એવા તો મહારાજ એક જ છે, મહારાજ એવું બીજું કાંઈ છે જ નહીં. આટલી વાતની ભક્તો હા પાડી દેજો, પછી ભજન કરશો તો મોજ બહુ આવશે, સમજાય, ભજન કરશો તો આનંદ બહુ આવશે. દાખલા તરીકે આ લોકનો કોઈ મોટો માણસ હોય, આ લોકનો મોટો માણસ ઈ મળે અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ મળે, ત્યારે બેમાં મળવામાં આમ કાંઈ આમ હૃદયમાં કાંઈ ફેરફાર દેખાય, આમ ખબર પડે કે આજ આપણા મંદિરમાં ઇંગ્લેન્ડના પ્રેસિડન્ટ આવવાના છે, તો પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, બીજા ત્રીજા કામ હોય, તો ઠેલી ઠેલી મંદિર ભેગા, નતર મરીન જમપુરી જાય એમ હોય, સમજાય. પણ તેમ છતાં આ લોકની ખાલી મોટે પાપડા જાણ્યામાં આવી તો એ વ્યક્તિ પહોંચે પેલા આપણે આવી જઈએ. માણસો તો ઘણા આવતા હોય મંદિરમાં, આવી જાય તો ઘણા કરતા હોય, પણ એટલું ખેંચાણ કેમ નથી થતું? ઓલેને મોટેપ દેખાણે, મોટેપ દેખાણે એટલે ખેંચાણ થયું, એને એને જોવામાં આનંદ આવે, એને સાંભળવામાં આનંદ આવે, એવામાં વચ્ચે ક્યાંક બેસી ગયા હોય ને એમ વચ્ચે, અને પેલાનું પ્રવચન બાકી હોય ને લઘુ લાગ્યું હોય ને તો ઊભો ન થાય, રખેન વયો જાય ને જે ઊભો થાય ને જગ્યા જતી રહેશે ને પછી સાંભળવા નહીં મળે તો બોલો 2 કલાક બેઠો રહે. આ દુનિયાની મોટેપ જાણવામાં આવે તો એનું સાંભળવામાં, એના શબ્દ સાંભળવા આટલું બધું ખેંચાણ થાય છે. તો પુરુષોત્તમ નારાયણની જેવી છે મોટેપ, જે દાડે સમજામાં આવી જાય તે દાડો એ બાજુ ખેંચાણ થાય, એ મહારાજની આજ્ઞા પાળવાનું ખેંચાણ થાય, એ મહારાજને સંભાળવાનું ખેંચાણ થાય, એ મહારાજના ભજનનું ખેંચાણ થાય. માટે ભગવાનના ભક્તો મહારાજ જેવા છે સમજે. અહીંયા મહારાજ એક દંડવટ અધિક કર્યો, શુકાનંદ સ્વામીની દ્રષ્ટિ ગઈ, મહારાજ એક દંડવટ અધિક શું કામ કર્યો? ત્યારે મહારાજ કે અમે કાયમ તો એવું માગતા કે હે ભગવાન, દેહની વિશે અહમ બુદ્ધિ, દેહના સંબંધ વિશે જે મમત બુદ્ધિ હોય એને તમે ટળાવજો. એટલે પહેલી વાત તો એ મહારાજ આપણને એ બતાવે છે કે તમે પરમાત્માને દંડવટ પ્રણામ કરો ને ત્યારે માગજો. શું માગજો? હે મહારાજ, અમારા દેહની વિશે અહમ બુદ્ધિ હોય, દેહના સંબંધની વિશે મમત બુદ્ધિ હોય તો તમે ટળાવજો, કૃપા કરજો. મહારાજ કે એટલા માટે મેં કાંઈ એક દંડવટ કરતા, અને આજ તો અમને એવો વિચાર થયો છે ભગવાનના ભક્તનો મને વચન દેહ કરીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જીવ આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. મહારાજ કે ભગવાનનો ભક્ત દુભાઈ જાય, એનો દ્રોહ થઈ જાય અને એનું જેવું પાપ લાગે છે એવું કોઈનું પાપ લાગતું નથી. મહારાજે અંત્યના 12માં કીધું, અંત્યના 22માં કીધું, મહારાજ કે હજારો ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, હજારો બ્રહ્મ હત્યા કરી હોય, હજારો ગૌ હત્યા કરી હોય, દારૂપાન કર્યું હોય, માંસ ભક્ષણ કર્યું હોય, એનું પ્રાયચિત છે, એનો ક્યારેકય છુટકારો થાય, પણ ભગવાનના ભક્તનો જે દ્રોહનો કરનારો છે એનો તો કોઈ કાળે છૂટકો થતો નથી. મહારાજ કે અમે એટલા માટે દંડવટ કર્યો કે પોતે સાવધાન હોય, ઘણી ફેરી સાવધાનીથી વર્તતો હોય એટલે દેહ કરીને દ્રોહ ન થઈ જાય, પણ ક્યારેક એ ભગવાનનો જે ભક્તોની રૂચિથી આપણાથી બીજી રીતે વર્તાય જેને આપણને ખબર પણ ન હોય, જેથી કરીને એનું અંતઃકરણ આપણા પ્રત્યે દુભાઈ ગયું હોય, જેનું આપણને ખબર પણ ન હોય, સમજાય, જેને આપણને ખબર પણ ન હોય. અને ક્યારેક આપણે એવું બની શકે કે બે ભગવાનના ભક્ત હોય એની બાબતમાં કાંઈ પ્રસંગ બન્યો, એકબીજાનો આપણે કાંઈક બોલ્યા હોય, આપણા મને કે આ આ વસ્તુ સાચી છે અને હકીકત બીજી ક્યારેક સાચી નીકળે, ત્યારે એ વચને કરીને દ્રોહ થઈ જાય, આપણને એની પ્રત્યે કાંઈ સંકલ્પ થયો તો દ્રોહ થઈ જાય, એને માટે આપણે કાંઈ પ્રવૃત્તિ કરી દેહ કરીને દ્રોહ થઈ જાય. તો મહારાજ કે આવો મન કર્મ વચને કરીને ક્યારેક ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તો એનો દંડવટ કરીએ છીએ પરમાત્માની પાસે, માફી માગી મહારાજ અમે તો નથી જાણતા પણ તમે તો જાણો છો, તો કૃપા કરીને આવો કાંઈ દ્રોહ થઈ ગયો હોય તો માફ કરજો, કાયમ દંડવટ કરો. હું કામ કાયમ કરવો, કાયમ કાયમ ધોવાતું જાય, સમજાય, દંડવડ કરતાની સાથે મહારાજ સ્વીકારી લે અને કાંઈ ભૂલ થઈ હોય તો મહારાજ માફ કરી દે. એટલે મહારાજ કે આજ અમે એક દંડવટ અધિક કર્યો અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહ કરીને જીવ આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરી નથી થતું, અને ભગવાનના ભક્તની મને વચને દેહ કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જીવ આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરી નથી થતું, એનો દ્રોહ થાય તો જેવું ભૂંડું થાય એવું કોઈ માધ્યમથી નથી થતું, એ રાજી થાય જીવનું જેવું રૂડું થાય એવું કોઈ પણ કોઈ સાધનથી થતું નથી, જે વાત મહારાજે પ્રથમના 58માં વચનામૃતમાં લખી. મહારાજ કે ભગવાનના ખરેખર આ સંત કે ભક્તને રાજી કરે તરંક હોય રાજા થાય અને દુભવે તો રાજા હોય રંક થઈ જાય, માટે મહારાજ કે અમને સતત તાન છે શું ભગવાનને ભગવાનના ભક્ત રાજી થવા જોઈએ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે તમે તાન રાખજો, કેવું તાન રાખજો, અમારો પર ભગવાન ભગવાનના સંતો ભગવાનના ભક્તો રાજી થાય. આ વાત ઉપર મહારાજે બહુ તાન રાખ્યું છે. વાંચો મધ્યનું 26મું વચન, મહારાજ શું કીધું, જે ક્રિયા ભગવાન અને ભગવાનના સંત અને ભક્તને ન ગમતી નો જ કરવી, મહારાજ કે એ નો જ કરવી, કેટલી અદભુત વાતો મહારાજે લખી છે. અંતેનું 35મું, મહારાજ કે સ્વભાવનો ત્યાગ કરો પરંતુ ભગવાનના સંત કે ભક્તનો ત્યાગ કરો. એક એક વાત મહારાજ અદભુત બતાવે. એટલે મહારાજ એમ કહી રહ્યા છે કે રખે ને ભગવાનના ભક્ત ક્યારેક આપણા ઉપર નારાજ થઈ જાય અને આપણા જીવનું બગડી ન જાય, એટલા માટે મહારાજ કે મેં એક દંડવટ અધિક કર્યો, અમે તમને શીખડાવીએ છીએ. અને મહારાજની ક્રિયા બધી એવી છે, પોતે કર્યું અને પછી વાત કરી, કર્યું અને શીખડાયું, કેવળ વાતો કરી નથી, મહારાજ કરી દેખાડ્યો છે. આ શક્ય છે, થાય એમ છે, તમે કરજો, નતર આપણે એમ કહી એ વાતો કરી ગઈ, આપણને ખબર છે કેમ થાય, કર્યું હોય તો ખબર પડે કેમ થાય, વાતો કરે મોટી મોટી, પણ મહારાજ કે મેં કેવળ વાતો કરતા નથી, પ્રથમ અમે કરીએ છીએ ને પછી તમને કહી કરજો, અને અમે જેટલું કર્યું છે એટલું તમને કહેતા નથી. લો મારે જેવું તપ કર્યું આપણે તપ થાય હે ન થાય, મહારાજે જેવી માતા પિતાની સેવા કરી આપણે સેવા થાય ન થાય, મહારાજ એવા દાસ ભાવથી વર્ત્યા મુક્તાનંદ સ્વામી પાસે છાણના ટોપલા માથે ઊંચકે, અનંત ધામના અધિપતિ અનંત અવતારનું કારણ મહારાજ માથે ઉપર છાણના ટોપલા ઊંચકે, એવું આપણે થાય ન થાય. મહારાજ કે મહારાજ એટલું તમે નહીં કરી શકો, તમારી તેવડ નથી, પણ અમે કહીએ એટલું જ કરજો, એને કર્યું એટલું કરવાની તમારી હેસિયત નથી, પણ અમે જેટલું કહીએ એટલું તમે કરજો, તોય પણ તમારું રૂડું થશે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને સુખ થતું નથી ભગવાનના ભક્તને રીઝવવાથી. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ માન ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે. મહારાજ કે ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય એની અંદર મુખ્ય ચાર કારણ હોય, કાં તો લોભ હોય, લોભ એટલે ખાલી ધનનો જ ન સમજવો, કોઈ પણ બાબતનો. દાખલા તરીકે આપણા મનમાં એમ આ મકાન મારે લેવું છે અને આપણે સંકલ્પ કરતા હોય અને થોડી ઘણી વાત ચલાવી અને એ મકાન બીજો લઈ લે, ભગવાનનો ભગત જ હોય તો આપણને તરત એની વિશે અણગમો પ્રગટે છે, તો દુનિયા એ પદાર્થ ને હે છે દુનિયાવી પદાર્થ. એવમ કોઈ પણ પદાર્થ આપણી ઈચ્છા હોય અને એ ઈચ્છા અનુસાર આપણે કરવા માંગતો હોય એની અંદર બીજો ભગવાનનો ભક્ત જો ભાગ પડાવે એટલે તરત આપણને એની છે અવગુણ આવે અને એ દોહમાં પ્રણવે. મહારાજ કે લોભે કરીને થાય છે, બીજું માને કરીને થાય છે. માને કરીને તો બહુ જ ભૂંડું થાય છે. ભગવાનના કોઈ ભક્ત હોય અને એને અધિક માન મળે ત્યારે પોતાને સંકલ્પ થઈ જાય કે એ ભગત છે ને હું કાંઈ ભગત નથી. અને એને માન આવ્યા, એને માન મળ્યા પછી એનું ખરાબ થાય એવી ક્રિયા થાય. પછી આપણે બીજાને પાસે કહીએ એને ભલે ને હાર પહેર્યો એને હું જાણું એ કેવોક છે, એ શું થયું, દ્રોહ થયો. એની અંદર કોઈ ખોટ ન હોય તેમ છતાં આપણે એમ કહીએ કે તો આમ છે તેમ છે. કોઈ કે આમ તો બરાબર લાગે, એ ભલે ને બરાબર લાગતો, એ ઉપરથી બરાબર લાગે, બાકી એને અંતરની વાત તો અમે જાણીએ. એ શું થાય, દ્રોહ થાય. આ દોષે તો ભલભલાને પીજવ્યા છે, પણ આની પછીનું તરતનું વચન માનનું જ આવે આખું, એટલે આમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી. પણ માને કરી ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે. એટલે મહારાજે સત્સંગના ચતુર્થ પ્રકરણમાં નિર્માની વર્તમાન સત્સદમો અધ્યાય જ્યારે લખ્યો ને ત્યારે મહારાજ એવું બોલ્યા છે કે હે પરમહંસો, પોતાના ગુરુ હોય એ પોતાની સમકક્ષ કોઈ સંત હોય અથવા તો પોતાને કરતાં નાનો હોય એને કોઈ પોતાના કરતાં શ્રેષ્ઠ પદાર્થ આવે તો દુખાવની રાજી થવું, ઉપરાંત પોતાના ગુરુ હોય કે વડીલ હોય એ પોતાના કરતાને કોઈક શ્રેષ્ઠ સ્થાન આપે, પદવી આપે તો પણ હૃદયમાં નારાજ ન થવું પણ રાજી થવું. હકીકત રાજી થયા જેવું છો, આ જગતની પદવીમાં જરાય માલ નથી, આ જગતની મોટેપમાં જરાય માલ નથી. સ્વામી વાતોમ લખ્યું, શું લખ્યું ખબર સ્વામી, કે મોટેપમાં જો માલ હોય ને તો થોડુંક અક્ષરાનંદ સ્વામીને પૂછો, થોડુંક આ રઘુવીરજી મહારાજને પૂછો, થોડુંક અમને પૂછો, કે કારણ કે બધા પદ ઉપર હતા ને. આ જગતની મોટેપમાં કાંઈ માલ હોય સ્વામી કે ત્રણેને પૂછો થોડું થોડું, અને પછી તમે જગતની મોટેપને ઈચ્છો, કારણ કે જગતમાં જેટલું મોટું થવાય એટલું ઘણું બધું સહન કરવું પડે, ઉપરાંત પોતાનું ભજન પણ ડોળાય જાય. દાખલા તરીકે નક્કી કર્યું હોય, નાના સાધુ હોય કે નાના હરિભગત હોય, એ નક્કી કરે કે હાલો બે કલાક સમય છે તો આપણે ધ્યાન ભજન બેસી જાય, બેસી શકે, ઓલે બરોબર સંકલ્પ કરતો ને ત્યાં કોઈક આવીને ખોડાય. ભગવાનનો ભગત હોય તો મજા આવે, ભગવાનનો ભક્ત હોય તો એની સાથે સત્સંગ કરતા પરમાત્માની સ્મૃતિ રહે, પણ જગતનો જીવ હાવ હોય જેને ભગવાન જોતા જ ન હોય એવો હાવ જીવ હોય, લો જેની જેને ભગવાનની સાથે લાખની પણ કરોડ ગાવનું છેટું હોય એને કરોડ જન્મે ધામમાં જવાનો સંકલ્પ ને આવો આવીને બેહે તો એની વાતો કરવી પડે, શું કરે કહો. એટલે કે જગતની મોટેપમાં જરાય સુખ નથી, માટે જગતની માન મોટેપમાં ભગવાનનો ભક્ત કોઈ દાડો લોભાય નહીં. જે જગતની માન મોટેપમાં લોભાય છે એટલો ભગવાનથી દૂર થઈ જશે. અને મોટા મોટા સંતો ભક્તો માનને ઈચ્છ્યા નથી. નિષ્કળંક સમનું જીવન તો તમે જુઓ, પ્રસિદ્ધ કથા છે. મહારાજ વાત કરી સભામાં, સ્વામી હાજર નહોતા, કે આવતીકાલે નિષ્કળાનંદ સ્વામીને ધોલેરાની મહંતા આપીએ છીએ, એનો હાર પહેરાવો છે કે. અને સ્વામીને અડધી રાતે ખબર પડી, સમાચાર મળ્યા કે સ્વામી કાલે તો તમને ધોલેરાની મહંતા આપવાના, મહારાજ હાર પહેરાવવાના. સ્વામીને ઊંઘ ન આવી, બોલો ઊંઘ ન આવી. તે રાતે 2 વાગ્યે 2:30 વાગ્યે જાગ્યા. મનમાંથી હવાર જો પડી જાય છે અને મહારાજ સભા બોલાશે ને ત્યાં જઈશ, મહારાજ મહંતાનો હાર પહેરાવી દે, મહારાજને ના નહીં કહેવાય. અને મહંત બની થઈ આ જગતની મોટે ફામું લેવાવું પડશે, એની યારે જગતના મોટા મોટા માણસો રજોગુણે આવશે, ત્યારે કઈક પ્રકારની વાતો કરવી પડશે, એમાં ભગવાનનું સુખ જતું રહેશે. માટે મહારાજ હામે આવી જાય પછી ના નહીં પડાય, પણ મહારાજ જાગી પહેલાં અહીંથી વિદાય લઈ લો, શું એને તાને છે કહો. 2:30 વાગે જાગ્યા, બહાર નીકળ્યા, પણ દરવાજે ગયા ને ત્યાં આજ્ઞા અડી આવી કે મહારાજની આજ્ઞા છે, એકાકી ભીર ન ગંતવ્યમ, મહારાજ સાધુ એકલા ફરવું નહીં. એવા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો હે, જે માયાને સામે જો તો માયાને નિર્ગુણ કરી નાખે, એવા મોટા સંતો મહારાજની આજ્ઞાને વળગી રહ્યા, મહારાજની આજ્ઞા એકલા જાવું નહીં. અને આજ તો આપણે કહીએ ને સ્વામી એકલા કેમ, તો કે એકલો છું, આ બધા તમને શું દેખાય, માણસ નથી દેખાતા એમ કે લે, નિષ્કુળાન સ્વામી જેવા સંત ઉભા રહ્યા, તે બીજા એક સાધુ નીકળ્યા ખભે ખલતો નાખીને. સ્વામીને કહે, સ્વામી અહીં કેમ ઉભા? સ્વામી કે તમે કઈ બાજુ? તો કે આજ કાંઈ નીકી નથી. સ્વામી કે હું એટલે જ ઊભો છું, મારે નીકી નથી, હાલો હાલી નીકળી બિહારે. હાલી નીકળ્યા, બે ચાર કિલોમીટર ગયા ને પછી સ્વામી પૂછ, સાધુરામ આ 3 વાગે સવારના પરોઢમાં ક્યાં ઉપડ્યા અને કેમ ઉપડ્યા? સ્વામી કે તમે કેમ ઉપડ્યા? સ્વામી કે પહેલાં તમે કહો ના, કે પહેલાં તમે કહો. એટલે સૌથી બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી કીધું કે મહારાજે જાહેરાત કરી કાલે, હું સભામાં નહોતો પણ જાહેરાત કરી કે આવતીકાલે નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરા મંદિરના મહંતાઈનો હાર પહેરાવો છો. એ મોટે પાવી જાય તો પછી ભજન નહોતો એટલે હાલી નીકળ્યો. સ્વામી કે તમે કામ હાલી નીકળ્યા? તો કે મારા મનમાં તો મંદિર બંધાવણું તે દાડો સંકલ્પ હતો કે મહારાજ મને મહંત બનાવશે, મહંત બનાવશે, પણ મારું તો નામ જ ન લીધું કે એટલે હાલી નીકળ્યો. બોલો, તે દાડે બે વિભાગ હતા, તે દાડે બે વિભાગ હતા. પણ ભગવાનના ખરેખરા ભક્ત, કહેવાનો મતલબ એટલો કે જગતની મોટે બાજુ તાન રાખે નહીં, જગતની મોટે ભગવાન ભૂલાવશે, ભૂલાવશે ને ભૂલાવશે, ભગવાન યાદ આવે એવું થવા દે નહીં. મુક્તાનંદ સ્વામી મરતા મોડતા પોતાની શિષ્યનો ઉપદેશ આપ્યો, રજોગુણીની સોબત કરશો નહીં, સ્ત્રીધનનો પ્રસંગ પાડશો નહીં, મોટા શેરનું સેવન કરશો નહીં. હકીકત છે, બહુ અનુસંધાન રાખવું પડે, નહીં તો આવા મોટા શહેરમાં આવ્યા પછી સ્વામી હાલો ફરવા એમ કે હાલો સ્વામી ફરવા, આજે અહીં ઉપાડી જાય ને કાંઈ અહીં ઉપાડી જાય ને કાંઈ અહીં ઉપાડી જાય અને બધું જગત અંદર ઘરી જાય, પછી નીકળે કે દાડે? ઓ, માટે મોટા મોટા સંતો બહુ અનુસંધાન રાખ્યું. મહારાજ કે જ્યારે જગતની મોટેપનું તાન ચડે ત્યારે ભગવાનના ભક્તનો દ્રોહ થાય. ક્યારે દ્રોહ થાય? પોતાને એવું તાન હોય ને કોક રોકે, કોઈ ભગવાનના ભગવદી પુરુષ હોય એના મનમાં એમ થાય આનું બિચારું બગડશે, આનો મોક્ષ બગડશે, એને રોકે, એને ગમે નહીં, એટલે પછી એનો અવગુણ લઈને પછી એનો દ્રોહ કરે. માટે મહારાજ કે લોભ માન અને ઈર્ષ્યા, ઈર્ષ્યા તો બહુ ભયંકર છે. ઈર્ષ્યામાં એવું છે ને કે પોતાની હેસિયત ન હોય અને કોઈ સમર્થ સાધુ હોય કે સમર્થ ભક્ત હોય અને એ કોઈ પણ બાબતમાં જરાક આગળ જાય, એને ભગવાન આગળ લઈ ગયા હોય તેમ છતાં પોતાનાથી દેખ્યું જાય નહીં. ભગવાનના સંત કે ભગવાનના ભક્તને સુખી જોઈને નારાજ થાય, બોલો એ કેટલી મોટી દુઃખની વાત કહેવાય. એને સુખી જોવે તો પોતે ઉદ્વેગને પામી જાય, એને હેરાન થતા જોઈએ ત્યારે પોતે બહુ રાજ્ય થાય, ઈર્ષ્યાનું રૂપ છે. એમ મહારાજે શારીરપુરના 8મા વચનામૃતમાં આનું સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે ઈર્ષ્યાનું તો આવું રૂપ છે, લો કે કોઈની પણ મોટે જોઈને એને સુખ ન થાય, કોઈને સુખી જોઈને રાજી ન થાય. ભક્તો, આવા દોષ આપણી અંદર હશે થોડા ઘણા, હાવ નહીં હોય એમ નહીં, હશે એટલે તો આવ્યા છો અહીંયા, સમજાય? હાવ હરખું હોત ક્લીન તો અહીંયા કાંઈ મહારાજ આપણે સાફ સફાઈ કરવા મોકલત નહીં, પણ કાંઈક રહી ગયું હશે એટલે મહારાજ મોકલ્યા. પણ આ વખતે ખબરદાર બનવું કે હવે રહેવા દેવું નથી, આ બધા દોષને કાઢી અંતસ્કરણ શુદ્ધ કરવું છે, ભગવાન રાજી થાય એવું કરવું છે. અને ચોથું મહારાજ કીધું, ક્રોધ, ક્રોધે કરીને પણ ભગવાનના ભક્તની વિશે દ્રોહ બુદ્ધિ થઈ જાય છે. ઘણા બધાને એવો બધો ક્રોધ હોય, વાત વાતમાં ક્રોધ, વાત વાતમાં ક્રોધ, નાની નાની બાબતમાં ક્રોધ, તપતો જ હોય, ધગતો જ હોય. એમ લો, આ વિન્ટરમાં કેમ હીટર ગરમ જ પીડ્યું હોય, પછી મેં ગરમ જ પીડ્યો હીટરની જેમ. ભગવાનના ભક્તોએ વિચાર કરો, આ દુનિયામાં ક્રોધની જેને જરાક છટકી આવી જાય એને જરાક વિચાર કરો. મહારાજ શું કીધું લોહિયાના 1લા વચનામૃતમાં? મહારાજ કે ક્રોધ છે એ તો જાપરા જેવો છે. મહારાજ સાધુની વાત લખી, મહારાજ કે સાધુ વિશે ક્રોધ આવે તો સાધુ કુરૂપ દેખાવા માંડે. લો, મહારાજ કે મહારાજ કે મહારાજ આમ જરાક ઉપલક હોય તો ખોટે ખોટો, મહારાજ કે ખોટે ખોટો હારો નહીં, સ્વભાવ બેઠ્યો ને એમાં સર્પ આવે અથવા તો સાવજ ત્રાડ મારે, સમજ્યા, સાવજ ત્રાડ મારે તો કેમ થાય? કોઈ બે કે મહારાજ કે ખોટો ખોટો ક્રોધ પણ સારો નથી. ભગવાનના ભક્તને ક્રોધ જોઈએ જ નહીં. વિચાર કરો, ભગવાનના ભક્તે વિચાર કરવો કે હું શું કામ ક્રોધ કરું. આ દુનિયામાં ક્રોધ ક્યારે થાય ખબર? પોતાનું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ થાય, બીજા નંબરનું પોતાનું જોતું ન મળે ત્યારે ક્રોધ થાય, ત્યારે વિચાર કરવો, કેવો વિચાર કરવો કે આ દુનિયાના પદાર્થમાં છે શું લેવાનું, તે એની હું ઈચ્છા રાખું. ઈચ્છા ટળી જાય તો ક્રોધ ટળી જાય. આ જગતના પદાર્થમાં છે શું તેની ઈચ્છા રાખું. છે કાંઈ માલ? કાંઈ માલ નથી. અને હું એવો કોણ તે મારું ધાર્યું થાય? ધાર્યું તો એક પુરુષોત્તમ નારાયણનું જ થાય. મારા જે કરતા હશે, મારા સારા માટે જ કરતા હશે. મારું ખરાબ થયું મારા સંકલ્પ ન કરે કોઈ દાડો. અને કોઈકને આપણે કંઈ કામ સિંધ્યું ન થયું તો મનમાં વિચાર કરો, હું કાંઈ કોઈનો નિયંતા નથી. નિયંતા તો એક મહારાજ છે. આવો સંકલ્પ કરે ને તોય ક્રોધ શમી જાય. અને કોઈની ઉપર ક્રોધ થઈ આવે ને તો તરત બોલવા ન માંડવું, મૌન ગ્રહણ કરી લેવું. થોડોક અભ્યાસ કરશો ને તો ક્રોધની પ્રકૃતિ છે ને તોય ટળી જાય. પછી જોકે મહારાજ એક વાત વચનામૃતમાં બતાવી, મોટેરો હોય એને જરાક લાલ આંખ તમારે કે કરવી, ને તો આ જગત પાસે એવું છે ને, તમે હાવ નરમ થઈને બે જાવ ને તોય હાલવા દે એમ નથી. અને તમને અનુભવ ન હોય, ઇન્ડિયામાં અમુક બહુ આમ જૂના મકાન હોય ને, જૂના મકાન, એ મકાનમાં દેશી નળિયા વાપર્યા હોય. દેશી નળિયા બે પ્રકારના, આમ આમ છત હોય ને એક ઊંધું મૂક્યું હોય, એક છત હોય એક ઊંધું મૂક્યું હોય. એમ શું કામ કરે? એમ કરે ને તો જ પાણી ન પડે. બધા ઊંધા મૂકે તોય પાણી પડે, બધા છતા મૂકે ને તોય પાણી પડે. એક છતું એક ઊંધું, એક છતું એક ઊંધું. એમ શાંત પ્રકૃતિ પણ જોઈએ અને ક્યારેક લાલ આંખ પણ કરવી પડે. આ જગતમાં હાવ લાલ આંખ ન કરો ને તો જગત હાલવા દે એમ નથી. પણ એને માટે ગોપાળાન સ્વામી લખ્યું વાતમાં. શું લખ્યું સ્વામી? કે ક્રોધ થાય ત્યારે વિચાર કરવો, મેં શું કામ ક્રોધ કર્યો? મારો સ્વાર્થ સિદ્ધ નહોતો થતો એટલે ક્રોધ કર્યો, કે કોઈના જીવનું બગડી જાય એમ હતું, એ અવળે માર્ગે જતો હતો એટલા માટે ક્રોધ કર્યો? સ્વામી કે પોતાના સ્વાર્થ માટે જો ક્રોધ કર્યો તે મૂકી દેવો, અને બીજાના હિતને માટે કોઈ અધર્મનું કૃત્ય કરતો હોય ત્યારે ક્રોધ થાય ને તો સ્વામી કે એ ક્રોધ તો સારો છે એટલો તો રાખો. ને મહારાજે પણ કીધું, મહારાજ કે અમને પણ ક્રોધ જરાક થઈ આવે છે. ક્યારે? કોઈ અધર્મનો પક્ષ લે અને બળ્યો હોય નિર્બળને જ્યારે દબાવે ત્યારે મહારાજ કે અમને પણ જરાક લગારે ક્રોધ થઈ આવે છે. પણ એ કોને રાખવું? તો મહારાજ કે અમને થઈ આવે છે. માને મહારાજ સત્સંગનો મોટેરા છે એટલે મોટેરાને રાખવું. ઘરના મોટા સભ્ય હોય ને મોટેરા, એને જરાક એવું રાખવું. સંતો મોટેરા હોય ને જરાક રાખવું પડે. ન રાખે તેમ મનમાં સમજે આપણે ગમે એમ કરી કોણ આપણે પૂછનાર છે ને કોણ કહેનાર છે. અને જીવની સ્થિતિ એવી છે, એકવાર ઢીલો પડે સમજ્યા, અને તમે ન જરાક ટોકો તો બીજી વાર ડબલ ઢીલો પડે, ત્રીજી વાર એથી વધારે ઢીલો પડે, ચોથી વાર તો પૂરું થઈ ગયું હોય. અને ભક્તજનો ઇન્દ્રિય અંતસ્કરણનો તો ઢાળ છે. કેવો ઢાળ છે? નીચાણમાં વહેવું, સમજ્યા, નીચાણમાં વહેવું. આજ્ઞા ખબરદાર પાળતો હોય પણ જરાક નીચી ઉતરવી પડે તેને આનંદ આવે, સમજાય છે? આજ્ઞામાં ઢીલું વર્તવામાં આનંદ આવે, પ્રથામાં ફેરફાર કરવામાં આનંદ આવે. દાખલા તરીકે મહારાજની આજ્ઞા છે કે મારો આશ્રિત નીતિ નિયમ કરે, સ્વભાવિક ચેષ્ટા બોલે, દંડવટ કરે, પ્રદક્ષિણા બધી મહારાજની આજ્ઞા છે, પ્રથા છે. હવે એમાં સ્વભાવિક ચેષ્ટામાં એક દી ન આવે બીજે દી એમ થાય કે આજકાલ નહોતા ગયા હાલ્યું હતું, અને કોઈ ન ટોકે તો બીજે દાડે ન, ત્રીજે દી ન આવે, એમ 15 દી ન આવે પછી સાફ થઈ જાય, પછી તો એને આવવું ગમે નહીં, સમજાય? 15 દી ન આવે તો ગમે નહીં. મંદિરનું એવું છો, કાયમ આવતા ને તમે અઠવાડિયું ન આવો ને, 2-4 દી એમ થાય મંદિરે જ આવું છું, પણ તમે અઠવાડિયું ન આવો તો પછી એમ થાય કે હવે કાંઈ નહીં એમ. પણ એક દી ન આવે ને બીજે દી ને કોઈ કહે કાલે કેમ મંદિરે નહોતે ગયા, તો હરખું થઈ જાય. એક દિવસ સ્વભાવિક ચેષ્ટામાં ન હોય બીજે દી કહે કેમ આ સ્વભાવિક ચેષ્ટામાં નહોતા, તો હરખું થાય. એક દિવસ કથામાં નહોતા એમ કે કેમ નહોતા કથામાં, તો હરખું થઈ જાય. અને ઉપરાપર એક વાર કીધા પછી એક વાર કે હરખું થઈ જાય, અને ન થાય ને 2-3 દી તેમ છતાંય ખાડો પાડે ને તો લાલ થઈને પણ કહેવું પડે, લાલ આંખ કરીને કહેવું પડે કાલથી આવવું પડશે, અને જો નહીં આવો તો નહીં પોહાય, તો જીવ હરખો થઈ જાય. એવી જગ્યાએ ક્રોધ કરવામાં બાધ નથી. પણ મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ આવે, પોતાનો નિજી સ્વાર્થ કોઈ સરતો ન હોય ને ભગવાનના ભક્ત ઉપર ક્રોધ થઈ આવે તો મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય, મારો આશ્રિત એવો ક્રોધ કરે નહીં. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચારવાના ન હોય તેથી થાય છે.
ભગવાનના ભક્તનું સન્માન, ભક્તજનનું સન્માન એટલે હાર પહેરાવે એના નામમાં સન્માન એમ નહીં, પણ ભગવાનના ભક્તની અહોભાવ વર્તે છે. ભગવાનના સંતને જોવે, ભગવાનના ભક્તને જોવે, રાજી હૃદય થાય. એવું કોનાથી થાય? તો કે ચાર વસ્તુ નો એને જ થાય. લોભ, માન, ઈર્ષા અને ક્રોધ ન હોય, એનાથી જ ભગવાનના ભક્તનું સન્માન થાય. અને સન્માન એટલે અહોભાવ જ સમજવો. નતર કેવું થાય? આ વચનામૃત ક્રોસ થાય. કેવી રીતે ક્રોસ થાય? તો ભગવાનનો ભક્ત આવ્યો હશે અને હાર પહેરાવશે, સમજ્યા? સન્માન તો કરી દીધું, હાર પહેર્યો, હાર પહેરાવશે પણ હૃદયમાં પાછો બળશે. ઈ સભામાં આવ્યો, સભામાં આવતા વેત હૃદયની અંદર ક્યાંથી આવ્યો? એમ હૃદયમાં એમ થતું છે, આવ્યા પછી પાછો હાર પહેરાવશે? તો એ સન્માન કર્યું નથી, સમજાય? એ હાર પહેરાવ્યા પછી પણ સન્માન કર્યું નથી. મહારાજ કે સન્માન તો એ જ અહોભાવ વર્તે. ભગવાનના ભક્તને જો તો હૃદયમાં એમ થાય, ઓહો મારા ભગવાનનો ભગત આવ્યો. કોઈ સંતને ભગવાનના ખરેખરા સંત, ઓહો આ તો મારા ભગવાનના સંત આવ્યો. વિગત હોય બધી, ભક્ત અભક્તની, સંત અસંતની વ્યક્તિ હોય, પણ ભગવાનના ખરેખરા સંત હોય, ખરેખરા ભક્ત હોય, અને એને જો હૃદય જો આનંદ ન પામે, એને જો હૃદયની અંદર ગદગદ ભાવ ન થાય, તો સમજવું મારી અંદર કાં તો લોભ હશે, કાં તો માન હશે, કાં તો ઈર્ષા હશે, ને કાં ક્રોધ હશે. એટલે જ મને અહોભાવ ન થયો, મને એને જો હૃદયમાં આનંદ ન થયો. બાકી આનંદ થાય જ, મહારાજનો નિચોડ છે, થાય જ, અહોભાવ થાય જ. માટે મહારાજ કે આ ચાર વસ્તુ જે મૂકે છે એનાથી જ પરમાત્માના ભક્તનું સન્માન થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્ય થવું હોય, ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખ્ય થવું હોય, તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કરીને દ્રોહ ન કરવો. આ લોકમાં જેને સુખી થવું હોય, આ લોકને મૂક્યા પછી જેને સુખી થવું હોય, એને મહારાજ કે આમ જ કરવું. આપણા મનમાં એક સંકલ્પ ઉઠશે, સ્વામી ફલાણો ભગત છે, એ તો ભગવાનના ખરેખરા સાધુ, ખરેખરા ભક્ત હોય, એનું કાંઈ વાટતો જ હોય, એ ખરાબ જ બોલતો, તો સુખ્યો તો બહુ છે. અને મહારાજ તો એમ કહે છે કે આ લોકમાં સુખી થવું હોય એણે આ ચારે વસ્તુ મૂકી દેવી, પરલોકમાં સુખી થવું એણે મૂકી દેવી, અને આ તો દેખાય પ્રત્યક્ષ. ભગવાનના ખરેખરા સંત કે ભક્તનું અવળું જ બોલતો હોય તો એ સુખ્યો તો છે, પણ ભક્તજનો અહીંયા જે સુખની વાત છે એ લૌકિક સુખની નથી, આધ્યાત્મિક સુખની વાત છે. આ દુનિયાના પદાર્થથી કદાચ સુખ્યો દેખાતો હોય, પણ ભગવાનના ખરેખરા સંત કે ભગવાનના ખરેખરા ભક્ત, એની વિશે જેને દ્વેષ હોય, એનો જો દ્રોહી હોય, એના હૃદયમાં કોઈ દી શાંતિ ન હોય, સમજાય છે? એ હૃદયમાં કોઈ દી ટાઢું થાય નહીં. અને હૃદયમાં શાંતિ ન થાય ત્યાં સુધી સુખ તો કહેવાય જ નહીં, એ તો ઉપલક્ષ છે. પણ અંદર તો હીટર બળતો, એના હૃદયમાં જ ટાઢું થાય કે જેને આ ચાર વસ્તુ ત્યાગ કર્યા પછી ભગવાનના ભક્તની વિશે અહોભાવ વર્તતો હોય, એના હૃદયમાં જ ટાઢું થાય. અને આ લોકની અંદર જેને હૃદયમાં ટાઢું થયું ને શાંતિ વર્તતી હોય, ભગવાનના ભજનનો આનંદ આવતો હોય, પરમાત્માના ભજનમાં બેસે ત્યારે પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ લાગી જતી હોય, એવો જે ભક્ત છે એ જ આ લોકને મૂક્યા પછી પરમ સુખને પામે, માને પરમાત્માને પામી શકે, ઓલો પામી શકે નહીં. માટે મહારાજ એમ કહે છે, લો મહારાજ કે ભગવાનના ભક્તનો મને વચને દેહ કરીને દ્રોહ ન કરો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી, ને મને કરીને ને દેહ કરીને તેને દંડવટ પ્રણામ કરવા. ક્યારેક બની જાય, ક્યારે બની જાય ખબર છે? રજોગુણને અવલંબને કરી, તમો ગુણને અવલંબને કરી. ભગવાનના ખરેખરા સંત હોય, ખરેખરા ભક્ત હોય, એની વિશે આપણાથી બે શબ્દો બોલાય જવાય, અથવા તેનું ખરાબ થાય એવો કોઈ સંકલ્પ કરાય જવાય, પણ પછી જ્યારે સત્વગુણ વર્તે ત્યારે જે ભક્ત છે ભગવાનનો એને બહુ દુઃખ થાય. કહો આવા સરસ ભગવાનના એકાંતિક સંત, એકાંતિક ભક્ત, જેને ભગવાનને રીઝવા સિવાય બીજું તાન નથી, એની વિશે મેં આવો સંકલ્પ કર્યો, એની વિશે હું આવું બોલ્યો, મેં બહુ ભૂલ કરી. પછી એને પારાવાર પશ્ચાતાપ થાય, મને કરીને પશ્ચાતાપ કરે, વચને કરીને માફી માગે, દેહ કરીને દંડોટ કરે, લો દેહ કરીને દંડવટ કરે, અને એમ કે મારાથી ભૂલ થઈ ગઈ, તેમ મને માફ કરજો, મને તમારી વિશે આવો સંકલ્પ થઈ ગયો હતો, પણ તે મારી ઉપર રાજી રહેજો, એમ થાય. પણ કોનાથી થાય? ઓલા ચાર વસ્તુને જેને ત્યાગ કર્યો હોય એનાથી થાય. પછી મહારાજ એક વ્યક્તિ આગળ બતાવી. મહારાજ કહે કે ભગવાનના ભક્તનો એવો દ્રોહ થઈ ગયો તો દંડવટ કરવા, ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પાછો દંડવટ કર્યા પછી ફરીને ખટકો રાખે કે આવો ભૂલ, આવો સંકલ્પ મને થાય નહીં, નેતરવાળો દંડવટ કર્યા પાછો ચાર દાડા થાય, પાછો એની ભૂલ કરે, પાછો વળી સંકલ્પ કરે, અને પાછો કોકને આડું કોકને આગળ આડુંવળું બોલે. મહારાજ કે એવું તો થવા દેવું, એકવાર ભૂલ કર્યા પછી દંડવટ કરવા, ફરીને ભૂલ ન થાય એનો ખટકો રાખો. પણ એકવાર દ્રોહ કરીને દંડવટ પ્રણામ કર્યા અને વળી દ્રોહ કરીને દંડવટ પ્રણામ કરવા, એવી રીતે વર્તું નહીં. અને આ વાર્તા દાડી સાંભળી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્રને એવો નિયમ રાખવો છે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવટ પ્રણામ હોય તે કરવા, ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરવાને સારું એક દંડવટ પ્રણામ નિત્ય અધિક કરવો. મહારાજ કે પૂજાની અંદર પોતે જે નિયમના દંડવટ કરતા હોય પછી એક દંડવટ અધિક કરવો. શું કામ કરવો? તો કે જાણે અજાણે મન કર્મ વચને ભગવાનના ભક્તનો કાંઈ દ્રોહ થઈ ગયો હોય તો એની માફીને માટે એક દંડવટ અધિક કરવો. કોઈ એમ માને એક દંડવટ કરી લ્યો ને પછી આપણે કંઈક વાંકું બોલીએ તો વાંધો નહીં, એ વાત પાછા હંમેશો નહીં. ત્યારે આગલો મુદ્દો યાદ રાખજો, દંડવટ કર્યા પછી પાછો દ્રોહ કરે વળી દંડવટ કરે એ ક્રિયા ભગવાનનો ભક્ત કરે નહીં. મહારાજ અદ્ભુત વાત લખી, ભગવાનને ભજવાની વાતો તો અનેક શાસ્ત્રોમાં અનેક વિધ છે, પણ અહીંયા તો મહારાજે ભક્તને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે તો મુમુક્ષ દાખલો કરતો હોય, પણ મહારાજ કે અહીંયા તો ભક્તને રાજી કરવા માટે એક દંડવટ અધિક કરે. કારણ કે ભગવાનનો ભક્ત નારાજ થઈ જાય છે તો ભગવાન એના ઉપર આપોઆપ નારાજ થઈ જાય. સ્વામી વાતમ લખ્યું, એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીનો પત્ર આવ્યો મહારાજ ઉપર, અને પત્રમાં મહારાજ બહુ ઉપમા લખેલી, તમે તો સર્વ અવતારના અવતારી છો, તમે તો સર્વ કારણના કારણ છો, તમે તો પતિતના પાવન છો અને અધમ ઉદ્ધારક છો, બહુ બહુ ઉપમા લખી. અને પછી પાછું લખ્યું, હે મહારાજ, આ અમોદકાનંદ અને મોદકાનંદ અને અનાત્માનંદ આ બે થકી મહારાજ અમારી રક્ષા કરજો, આ બે થકી અમારી રક્ષા કરજો. મહારાજે બહુ દુઃખ દેશ. મહારાજ કે આવા નામ તો એમ કોઈને પાડ્યા નથી મારા પરમહંસોના, મોદકાનંદ ને અનાત્માનંદ આવળી કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એ મારા માટે અને આત્માનંદ સ્વામી માટે લખ્યું છે. મોદકાનંદ એ મારું નામ છે, અનાત્માનંદ એ આત્માનંદ સ્વામી નામ છે. મહારાજ વિષયનું ખંડન બહુ કરીએ છીએ અને માનાદિકનું ખંડન બહુ કરીએ છીએ, એને ગમતું નથી, એટલે મહારાજ એને તમારા પર પત્ર લખ્યો. મહારાજ પત્ર ફાડી નાખ્યો. ફાડીને મહારાજ કે મેં એવા લાંચ્યા નથી, મહારાજના શબ્દ, અમે એવા લાંચ્યા નથી. હું લાંચ આપી ખબર, પેલા વખાણે કર્યા હતા ને એ. મહારાજ કે મેં એવા લાંચ્યા નથી, એના શબ્દમાં આવી જાય. આ મારા મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંત, એની વિશે એના આ હેસિયત આવા શબ્દો લખ્યા. મહારાજની એ વાત દાઢમાં હતી, અમથા મહારાજ કે એને સત્સંગમાં કાઢી નથી મૂક્યા, સત્સંગ મહારાજની વાત દાઢમાં હતી. અને પછી માનની મૂર્તિ હતી પાછા, જેથી કરીને સત્સંગ છોડવો પડ્યો. કેમ છોડવો પડ્યો એ આગલા વચનમાં તમે સમજો. પણ કહેવાનો મતલબ અહીંયા તો એટલો જ છે કે ભગવાન શ્રી, કોઈ એમ કે હું તમને જ રાજી કરું, મારે ભક્તને અરે કાંઈ મતલબ નહીં, મારે ભગવાનના સાધુ અરે કાંઈ મતલબ નહીં, તો મહારાજ કોઈ દી રાજી ન થાય. મેં આધારાન સ્વામી ગ્રંથમાં લખ્યું, સ્વામી કે કોઈ એમ કહેતો હોય કે આપણે ભગવાનને અરે મતલબ, આપણે સાધુને અરે કાંઈ નહીં, ભગતને અરે કાંઈ નહીં, અને જેને ભગવાનનો, ભગવાનના ભક્તનો અને ભગવાનના સંતનો મહિમા નથી, અને ભગવાનના મહિમાની બહુ વાત કરતો ને તેને દંભી સમજો ને પાખંડી સમજો, કે એવું લખ્યું. જેને ભગવાનના સંતનો મહિમા નથી ને ભગવાનના ભક્તનો મહિમા નથી, એને ભગવાનનો મહિમા હોય જ નહીં, એમ હોય જ નહીં. આવી વાત લખી. માટે અહીંયા મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ જાણે અજાણે બંને આવે એના પ્રાયચિતના રૂપમાં મારો આશ્રિત કાયમ પૂજા કર્યા પછી એક દંડવટ કરે અને ભૂલ ન થાય એનું અનુસંધાન રાખે, એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. મહારાજની આજ્ઞા છે, માટે ન પાળતા ને તો પાળવા માંડજો. પૂજામાં જે દંડવટ કરતા હોવ એ દંડવટ કર્યા પછી એક અધિક કરજો. પણ આમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય, શું થાય? આ એને જ આજ્ઞા છે, કોને? જે પૂજા કરતા હોય. પૂજા જ ન કરતા હોય તો અવાંતર મહારાજ એ કહી દે છે કે તેમ પૂજા પહેલાં શરૂ કરી દેજો. મારે શું કહેવા માગે છે? પહેલાં તેમ પૂજા શરૂ કરી દેજો અને પછી પાછું એક દંડવટ અધિક કરજો. માટે જે પૂજા ન કરતા હોય એને મહારાજ આ મધ્યનું 40મું વચન અમૃત આજ્ઞા કરે છે, પૂજા શરૂ કરી દેજો. અને પૂજામાં દંડવટ કર્યા પછી, પૂજામાં ભક્ત 6 દંડવટ કર્યા પછી એક દંડવટ અધિક કરવો. 7મો દંડવટ કરતા કરતા પરમાત્માની પાસે પ્રાર્થના કરી, માફી માંગવી અને એક દંડવટ અધિક કરવો. એવી રીતે મહારાજે મધ્યના 40મા વચનામૃતમાં વાત કરી. હવે સાંભળીએ આપણે 41મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના કાર્તકવેદ એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોશ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાંટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ